ઉદ્ધવ જીવે બધું ઝાડ પાન લતા બધું જ કરમી ગયેલું. મેના પોપટ ચાસ રમે ફરે પણ શું કરે, ગોપ બાળકો ગુવારિયાઓ બધું નિસ્તેજ જીવે તો ખરા પણ શું કરે. કૃષ્ણ 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 કદા કરી શું બધે જ ફર્યા. બે ત્રણ દિવસ રહ્યા, આ વિદ્વત્તાનું વાતાવરણ જોયું અને વાતાવરણ જોતા જ બે ત્રણ દિવસ અહીં પાછું આવવું તો પડે. યમુનાજીના કિનારા પર જાય નાય જોયું તો ફરે બધું જ જોયું. ત્રણ દિવસે આવ્યા મથુરામાં ભગવાન કૃષ્ણ, રથ છોડી કૃષ્ણની પાસે બેઠા. કૃષ્ણ ઉદ્ધવજીને પૂછે છે, જી આવ્યા મારી બધી હકીકત કહી, મારી ગાયો શું કરે છે, મારા ગોવાળો શું કરે છે, મારી ગોપિકાઓ, મારી મા યશોદા જેને મને દોરડે બાંધેલો ધામણે બાંધેલો. ઉદ્ધવજી તમે નહીં માનો, મેં ગોકુળમાં ગઈને બધી લીલાઓ કરી, એ કદાચ બધી લીલાઓ ભૂલી જવાય, પણ એક આ જે યશોદાએ મને બાંધેલો ને હજુ તો હું જ્યાં સુધી રહીશ ત્યાં સુધી મને યાદ આવે, ભૂલના નથી. જગતમાં મને કોઈ બાંધી શકે એમ છે નહીં ઉદ્ધવ, એ તો મા યશોદા જ. યશોદા બાંધી, યશોદા તીતી યશોદા, જે યશને આપે બીજાને, પોતે યશ લેવાનો વિચાર ન કરતા નામ યશોદા, એ મા મને બાંધો. એ બધું શું કરે છે મા, મને બાંધનાર મારી યશોદા. મારા બાવા ધીમે 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 બધું જ કહ્યું. ભગવાન નંદ યશોદાના શરીર પુરુષ થઈ ગયા છે, ગાયો સુકાઈ ગઈ છે, માળ માળ ઘાસ ગઈ શકે છે, ઢાળ પાન લતા કુંજ ભેદ બધું જ, હરણા મૃગના શિયાળવા બધું જ નિસ્તેજ થઈ ગયું છે. એમ ગોપિકાઓના શરીર કૃષ થઈ ગયેલા છે. આજે તમે જે હશો ને ગોકુળમાં જે આનંદ ઉત્સવ થતો હશે તે અત્યારે દેખાતો નથી. શું વાત, તો કે હા આ પ્રમાણે જ્યાં કહ્યું ત્યાં કૃષ્ણ વિચારમાં પડે છે, અને વિચારમાં પડતા પછી મહારાજ હવે એક બાબત છે પણ તમને કૃષ્ણ કહેવા જેવી નથી. ઉદ્ધવજી કહે છે એક બાબત છે પણ તમને કહેવા જેવી નથી, કે હકીકત છે માધવ, હા તમને નહીં, પણ મને તમને શું વાંધો છે, તમે સાચું ના માનો. મેં જે બીજું આ ત્યાં જઈને જોયું છે તમને કહો, પણ તમે માનવા તૈયાર નહીં. તમારી પાસે એ વાત કહેવી એ પણ નકામી છે, કારણ કે કહેવત છે નજરે જોઈની પણ વાત ખોટી પડે છે. નજરે જોયું હોય પણ ખોટું પડે છે, અને કહેવાય એમ છે નહીં. એ તો મારી જાતે જેવું છે અનુભવ મને છે, જે કહેવા જેવું બધું તમને કહી નાખ્યું. કષ્ટ તો વિચારમાં પડ્યા કે એવું શું ત્યાં છે કે મને કહેવાયું નથી. ઉદ્ધવજી કહો કે વાંધો ને, શું કહેવું મારા કહેવું તો તમે સાચું માનવા તૈયાર નથી. હું કહેવું તો તમને તમે સાચું માનવા માટે તૈયાર નથી, માનો જ નહીં. ના સાચું માનીશ કહો, નહીં માનો સરકાર ભગવાન તમને સાચી વાત કહેશે, નહીં માનો. પણ કહો તો ખરા, જોતા આ બધું જ કૃષ થઈ ગયું છે, સુકાઈ ગયા છે. ઢાળ પાન લતા ગાય હરણા મૃગલા ગોપિકાઓ ગોવાળો બધા જ એક વસ્તુ પુષ્ટ બની છે. આખા ગોકુળમાં પુષ્ટ બનેલી એક જ વસ્તુ જોઈ છે. શું ના શું પુષ્ટ શું બન્યું ઉદ્ધવજી? શ્યામ સુંદર યમને મહારાણીમાં પૂર ચડ્યું છે. એવી વાત ઉદ્ધવજી કહે છે કે આ બધા સુકાઈ ગયા છે, પણ શ્યામ સુંદર યમની મહારાણીમાં પાણી વધે છે, એને મેં પુષ્ટ જોઈ. કૃષ્ણ એકદમ મંદ મંદ હસતા કે છે, અલા ચિતર વિનામ પાણી તને અમને જોવા મળતા કહેતા હોય તો કહું છું, તમે સાચું નહીં માનો. મેં વાત તને જ કહી, આ વાત ને કૃષ્ણ તમને તરતથી કહ્યું હતું કે જે વાત જે જોઈ છે એ તમે મેં કહેવા જેવી છે ને તમને માન ને કહીશ તો તમે માનવા તૈયાર છે. તમે બહુ કવિતા મેં આ વાત કહી છે કે બીજા બધા આખા ગોકુળમાં બધી આ પરિસ્થિતિ છે, પણ શ્યામ સુંદર અમને મહારાણીમાં પૂર ચડે પાણી વધેલા જોયા. બાકી ઉનાળાની નદી સુકાયેલી હોય ઉનાળામાં પાણી ન હોય, પણ મેં પાણીમાં વધેલું જોયું છે. કૃષ્ણ કહેશે બનવા જોગ નથી. મેં તમને પહેલી કહ્યું તમે સાચું નહીં માનો, તમે સાચું નહીં માનો એટલે જ તમને નહોતો કહેતો, પણ તમે બહુ આગ્રહ કર્યો મારે કહેવું પડે છે. મેં કહ્યું એક વાત તો શું એમ કે ઉદ્ધવજી કહેશો કે યમરાજમાં પાણી કઈથી આવ્યું, ક્યાંથી એ પાણી? ઉનાળામાં પાણી આવે ને, ચોમાહામાં અહીં વરસાદના તો ઉપર હોય તો ઉપરના વરસાદનું પાણી આવે, અત્યારે તો ઉનાળો છે, ચૈતર મહિનામાં પાણી ક્યાંથી? તમને ચૈતર મહિનામાં જોવા મોકલ્યા, આ પાણી આવ્યું ક્યાંથી? મહારાજ કૃષ્ણને કહે છે આવે અહીંથી જ બંધ કરી દો. હા તમને કહું કે આ કાલિંદી પુષ્ઠ બની છે, હવે પાણી પાણી ક્યાંથી આવ્યું એ જો કહીશ તો તમને સમજણ નહીં પડે ને, તમે ઉલટા માનો નહીં, તમે માનવા તૈયાર નથી. આ ઉનાળો કહું છું પાણી કહ્યું તો તમે ઉનાળો છે એવું કહીને તેનો પરિહાર કરો, હવે આગળ બહુ તો તમે નહીં માનો. કૃષ્ણ કૃષ્ણ નખો જે જોયું હોય તે જે કહો, શું કહેવું મહારાજ? જો તારા તમે બહુ કહો છો, તમારે માનવું હોય તો માનજો, તમારે ન માનવું હોય તો ના માનજો. પણ તમે ત્યાં અવતાર લઈને ત્યાં ગયા, તમારી પાછળ એ ગોપિકાઓ એટલી ગાડી છે, એટલી બધી ગાડી છે કે તમે ભલે અહીં આવતા રહ્યા પણ એ બધી ગોપિકાઓ ત્યાં 4 વાગે ગયો નાહવા માટે, 5 વાગે ઉઠીને ત્યાં મારું નિત્યકર્મ એક બાજુ ઘાટ પર બેઠો બેઠો ઠકરાની ઘાટ પર કરતો હતો ને બધી ગોપિકાઓ આવી, કોઈ નાહવા, કોઈ ધોવા, કોઈ કપડાં ધોવા, કોઈ માથું ચોળવા કંઈ કરવા, એ બધા પોતપોતાના બીડા કપડાં બધાને આવ્યા ને મને હું તો એક બાજુ પર બેઠેલો. એ બધા જ્યાં ઘાટ પર આવે છે ને ઘાટ પર આવતા દસી ગયો શ્યામ સુંદર કાલિંદી યમને મહારાણી, એ કાલિંદીનું જળ, કાલિંદીનો પ્રવાહ જીવે, એ કાલિંદીનું સ્વરૂપ શ્યામ મેઘશ્યામ અને આપની કાંતિ મેઘશ્યામ, આપનો રંગ ને કાલિંદીનો રંગ બંને એક છે ને આપના રંગને જોઈને એ કિનારા પર બેસીને એ ગોપિકાઓ રડે ને રડતી રડતી કહે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ, એમ રડતી જાય અને એક જોઈ એક એક નહીં બધી જ કિનારા પર બેસીને ડરે અને રડતી રહાય અને એમની શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ એમ બોલતી જાય, એમની આંખમાં આંસુનો પ્રવાહ નીકળે, એ બધા આંસુઓ એકલા નહીં બધાના, એ બધા આંસુઓ જાય કાલિંદીમાં યમુનાજીમાં અને એ પાણી વધે. લો માનવા જેવી વાત ખરી, એમના ભક્તિ માન ભગવાન કૃષ્ણ પૂછ્યું પાણી ક્યાંથી આવ્યું, પાણી ક્યાંથી ચડ્યું, પાણી આવે ક્યાંથી ઉનાળામાં? આ પાણી નિત્યમાં તમારામાં લીન બની ગયેલી છે, ગાડી બની છે. અરે કૃષ્ણ એ વાત જવા દો, ઠીક છે ભાઈ, મેં એક વાત જતો બધા જતો તો ત્યાં, પણ એક ગોપિકા હતી ને, એક ગોપિકાએ પોતાના ઘરમાં પાપડ તૈયાર કરેલા, પાપડીઓને પાપડ વણેલા, આ નીચે વહી જા ઉપર ગઈ અગાશીમાં ને પતરા પર જઈને પતરાની અગાશી છે કપડું પાથરી અને પાપડ સુકવતી છે, પાપડી સુકવતી હતી ત્યાં, ત્યાં સુકવતા હતા અને એટલી વારમાં ઉપરથી એક વાદળી આવી, એક વાદળી આકાશમાં આવતી હતી નીચેની આવી વાદળી જતી હતી, એ વાદળીનો રંગ ને તમારો રંગ જોતા એકદમ પેલી સુગંધ જોયું તો કૃષ્ણ વાદળી જોઈ અશ્રુ કાંથી આવ્યું ને જો આજે ઉપર જોશે વાદળી, એ વાદળીના તમારા રંગને જોતા અરે કૃષ્ણ તું અહીં ક્યાંથી આવ્યો, કૃષ્ણ કૃષ્ણ પાપડ જે સુકવવાનું પડતું મૂકી ના કૃષ્ણ તું લે જે જે એમ જે વાદળીને પકડવા જતા જતા એ વાદળીની પાછળ દોડી ઉપરથી પડી નીચે, જેને પોતાના શરીરનું ભાન નથી. એનું નામ ગોપીભાઈ, તુલસીની માળાઓ પહેરનાર ગોપી નહીં, એ મીરા નહીં, ધળું લુગડું પહેરીને તુલસીની માળાઓ પહેરી તે મીરા નહીં, રાસનું દોરડું ઝાડીને નાચી એનું નામ ગોપી નહીં, એ ગોપી ના કહેવાય. તુલસીના કુળાની દાદરના આવે રણછોડજીના ડાકોરના પગથિયા કહી નાખ્યા બધા બોડાળા નહીં, જેટલા ખાદી પર બધા ગાંધીજી નહીં. આ તમને સાચી વાત કહી દઉં છું, એ તો એકાદ એક જ બોલાણો એક જ બીરા મેરે તો ગિરધર ગોપાલ દુસરો ને કોઈ, તો એક જ બીજું નહીં, એ તો એક જ બોલાણો 16 વર્ષની ઉંમરથી 80 વર્ષ સુધી ની આવે કાલે કથા આવારે ની નાકોર ને દ્વારકા 700 લઉં એક કરી નાખું, એ તો એક જ ગોપી કૃષ્ણની પાછળ પડે છાપરા પરથી પડી કૃષ્ણ, એટલે ફોન નથી કે હું પાપડીઓ હું કરવા ચડી છું અને એનું તો દર્શન જોયું. આપણે આપ્યું છે વિક્રે તું કામાં કી લગો પકન્યા ને મુરારી પાદાર પીતો ચિત્ત વૃત્તિ, કે શું બોલે બિચારી, બધ્યાદિકમ મોહ વસાદ વોચદ, દહીં લો દહીં લો ભૂલું જોઈએ, ભૂલી જાય ત્યાં બજારમાં આવ્યા પછી મથુરાના, એ દહીંને બદલે એમ ગોવિંદ દાબું પાડે બચ્યા બજારમાં, ગોવિંદ દાબો ઉદરમાં દરેતી. આવી છે દહીં વેચવા, પણ ભણ નથી, હું દહીં વેચવા આવી છું. જે છાપરા પછી પડે એને એ ભક્તિ માર્ગ એમનામ આચાર્યા અવધૂત તેને મળે છે. કૃષ્ણ કૃષ્ણ કરતા થઈ ગોપી કૃષ્ણ સ્વરૂપ એ આચાર્યને મળી અલગ ભગવાન કે નિરંજન ભક્તિ માર્ગમાં પ્રવેશ કર્યો. અવધૂતે પાવન વિમલા નદીના કિનારે સાવંતવાડી પાસમાં માણગાંવ આજુબાજુ ઝાડી દક્ષિણ બ્રાહ્મણના ઘરો અક્રિય અનુસુયાશીમાં ગણેશ ભટ્ટ ને રમાવા હતા. બહુ સાત્વિક જીવન ગણેશ ભટ્ટ રમાવા હતા. એમના પિતા પણ ખરા, ગણેશ ભટ્ટના પણ બાપ. ઘરમાં પંચાયત અને પૂજા વિશ્વદેવાંત કર્મ ગુરુચરિત્રનો પાઠ ચાલે, ગુરુચરિત્રી પ્રદક્ષિણાઓ થાય, ત્રિકાળ સંધ્યા મધ્યાહન બ્રહ્મ વૈશ્વદેવ વૈશ્વદેવાંત કર્મ બહુ સાત્વિકતા બહુ કર્મઠતા. પણ કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા એ ન્યાય ગણેશ ભટ્ટને દર્દ થયું, મળવા ફીણ પડવા માંડ્યું. 49 પ્રકારના જે વાયુ છે, મૃત ચલે 49 એવી એક દોહરો છે રામાયણમાં, મૃત ચલે 49 જે 49 પ્રકારના મૃતો વાયુઓ પવનો એ શરીરમાં હોય છે, એમાં એક વાયુ જોરદાર થયો અને એના વડે કરીને એ વાયુથી મળામાંથી ફીણ પડે, બેભાન થઈ જાય, શરીર નશો ખેંચી જાય. ગણેશ ભટ્ટની દવા દારૂ ઔષધિ કરે નહીં, ઔષધમ ભગવાન નામો. 15-20 દિવસ મહિનો આવું ચાલુ, દિવસમાં 5-10 વખત પડે એકલા જવાય નહીં. ગણેશ ભટ્ટ એક દિવસ પોતાના પિતાની પાસે બપોરે બેઠેલા અને કહ્યું, પિતાજી હવે આ દર્દ થયું છે, દવા તો કરતા નથી, પણ મારો એક એવો વિચાર છે ગાંધાપુર જવું. નરસિંહ સરસ્વતી પ્રભુ ત્યાં લીલા કરીશ, ત્યાં ભીમા મરજાનો સંગમ છે, સ્નાન કરીશ, રહીશ, થોડું અનુષ્ઠાન ન જવાય, તારું શરીર હારું નહીં, ગાંધાપુર જવાય નહીં. ગણેશ ભટ્ટે ફરી કહ્યું કે મારા એક મિત્ર છે, તમને કાગળ લખી જુઓ. ભાઈ અમે ના પાડીએ છીએ, પછી તું જાણ. આવી શરીર તારું હારું અને તું જાય તો વાંધો નહીં, પણ આ તને 10-10 મિનિટ 18 કલાકમાં તો ફીટ ચડે છે. તેમ છતાં તું જાણ, તું મોટો છે, આવે મોટો જોટો અંબર લાગે, તને બીજું શું કહેવાનું. ગણેશ ભટ્ટે કાગળ લખ્યો ગાંધાપુરમાં એના મિત્ર પર, પરિસ્થિતિ મારી આવી છે ને ગાંધાપુર આવીને રહેવું છે, મારી દેખરેખ લખાશે, 24 કલાક મારી સાથે એક માણસ જીવે છે, પણ મારી ઈચ્છા ગાંધાપુરમાં રહેવાની છે. મિત્ર એવો ઉચ્ચાર આ ભાઈ કે ચિંતા. એક આગળ મિત્રનો આવ્યો, ગણેશ ભટ્ટે બતાવ્યો દા પિતાને, પિતાજીઓ જા ભાઈ શું થાય. એને કોઈને રીંધવા માટે મોકલા, ગાંધાપુરમાં આવ્યા, મિત્ર ત્યાં રહ્યા. પેલો ભાઈ જતો રહ્યો, મૂકીને રૂમ રાખી આજુબાજુ કહી દીધું, જુઓ જરા બોમ્બ પાડજો. ને પરિવાર તને કહા ગણેશ ભટ્ટો, જો અવાજ અંદરથી ના આવે તરત બહુ કે પડ્યો છે નીચે એમ, એટલે એની સતત કાળજી પેલા રાખે. જમીન પર પડે, સંગમ પર નાવા જાય તો 2-3 જણ જોડે, આવું ચાલે પણ કર્મ ચાલે. સંગમ પર સ્નાન કરે, પાદુકાઓની પૂજા કરે, આવે પડે, સારું થાય પાછા કામ ચાલુ કરે. બસ આજે આ તો સિદ્ધ ભૂમિ ગાંધાપુર, સિદ્ધ ક્ષેત્ર, નરસિંહ સરસ્વતી ભગવાન પ્રત્યક્ષ. આવું બધું છતાં કર્મ ચાલુ રાખ્યું અને એનાથી ધીમે ધીમે રોગ દૂર થવા લાગ્યો. 6 મહિનામાં તો નિર્મૂળ થઈ ગયો, બિલકુલ નહીં. અને જ્યાં રોગ નિર્મૂળ થયો ત્યાં ખોરાક લેવા માંડ્યો, ચિંતા દૂર થઈ ગઈ, શરીર સારું થયું, ઉપાસના મજબૂત થવા માંડી. અને એ ઉપાસના મજબૂત 6-6 કલાક સુધીને બારનું બંધ કરીને બેસી જ ધ્યાનમાં, અને ઉપાસના મજબૂત થતાં જ વૈરાગ્યના અંકુરો ફૂટવા માંડ્યા. કોને? ગણેશ ભટ્ટન. વૈરાગ્યના અંકુરો ફૂટતા વિચાર આવે કે કોઈ અધિકારી સંન્યાસી આવી જાય નહીં અહીંયા ગાંધાપુરમાં, તો કાશાય વસ્ત્ર સંન્યસ્ત લઈ લેવું, બસ હવે ઘેર જવાની બહુ ઈચ્છા હતી. જે દિવસે અલગ ભગવાન નિરંજનને કે છિદ્રંજન સંન્યસ્ત લેવાનો વિચાર આવ્યો, તે જ રાત્રે ભગવાનનો દ્રષ્ટાંત કર્યો, ગણેશ ભટ્ટો ઘેર જાઓ, મારે તમારે ત્યાં આવવું છે. તમે ગૃહસ્થાશ્રમી છો, ગૃહસ્થાશ્રમના બંધારણ પ્રમાણે રહો. નિરંજન આ પ્રમાણે કહેતા જ આદેશ દ્રષ્ટાંત થયો, દ્રષ્ટાંત થતા જ ઉઠી ગયા. 4 વાગ્યા દ્રષ્ટાંતનું સ્નાન કર્યું. એના મિત્રને વાત કરી કે આ મારી ઈચ્છા અહીંયા રહેવા નથી, ઘેર જવું છું. તબિયત સારી થઈ ગઈ, મારો રોગ દૂર થઈ ગયો, માતા પિતાના મનમાં ચિંતા થાય ને, હવે સારું છે, જાઓ.